તારીખ 1/11/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 382 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 197
આત્મા જ્ઞાન સ્વરૂપી છે એમ આખા આત્માને પૂર્ણ આત્માને જ્ઞાનથી આત્મા એમ કહીને ઓળખાવે છે. સત્શાસ્ત્રોમાં અનાદિ પરંપરામાં આત્માને ઓળખાવવાની આ પદ્ધતિ છે. સત્પુરુષો પણ જ્ઞાન તે આત્મા એમ જ કહે છે. ખાસ કારણ એ છે કે આત્માને ઓળખવા માટે એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. જ્ઞાનથી આત્મા ઓળખાય એટલી ઓળખવા માટેની જગ્યા ખુલ્લી છે. કેમ કે બીજા ગુણો છે એ વિપરીત પરિણમે છે, એની અવસ્થા વિપરીત છે, અથવા આત્મતત્વને સ્વભાવથી ઓળખવું છે તો સ્વભાવાંશ એકલો જ્ઞાનમાં જ ખુલ્લો છે. બીજી કોઈ પર્યાયમાં સ્વભાવાંશ ખુલ્લો નથી. વિભાવ દશા હોવાથી સ્વભાવ પ્રગટ નથી. એ જ્ઞાનની પ્રગટ દશામાં સ્વભાવ વ્યાપેલો છે, સ્વભાવ વ્યાપક છે, અને વર્તમાન જ્ઞાનની પર્યાયમાં વ્યાપ્ય છે કે જેમાં સ્વભાવ વ્યાપેલો છે. એ જ સ્વભાવ વ્યાપક છે અને આખો આત્મા એનો વ્યાપ્ય છે. સ્વભાવ છે એ વ્યાપક છે, જેમ અવસ્થામાં એ વ્યાપે છે તેમ જ આખા આત્મામાં પણ એ વ્યાપે છે. તેથી પ્રગટ વ્યાપેલા એવા સ્વભાવથી આખો સ્વભાવ શું છે એનું જ્ઞાન થઈ શકે છે, એટલે કે ઓળખાણ થઈ શકે છે. અહીંયા જ્ઞાન થઈ શકે છે એટલે ઓળખાણ થઈ શકે છે. તેથી જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા એમ કહેવામાં આવે છે. આ તો થઈ થિયરી. એક વ્યાખ્યા થઈ કે જ્ઞાનથી આત્મા ઓળખવો. પ્રેક્ટિસમાં ફરક શું છે કે આવી વ્યાખ્યા તો સ્થૂળ ઉપયોગે સમજી શકાય છે. વિચારનો જે સ્થૂળ ઉપયોગ છે એ સ્થૂળ ઉપયોગથી જ્ઞાન તે આત્મા, જ્યાં જ્યાં જ્ઞાન હોય ત્યાં ત્યાં આત્મા છે, આત્મા જ્ઞાન સ્વરૂપી છે એમ સમજાય છે. ઓળખવા માટે સ્વભાવ જે સૂક્ષ્મ છે એને ઓળખવા માટે ઉપયોગ સૂક્ષ્મ કરવો પડે છે, અથવા ઉપયોગ સૂક્ષ્મ થાય છે ત્યારે સ્વભાવ ઓળખાય છે. એટલો ફેર છે. પૂજ્ય બહેનશ્રીના વચનામૃતમાં સૂક્ષ્મ ઉપયોગનો વિષય ઘણા બોલમાં છે. એમના પ્રવચનોમાં એ વાત અવારનવાર ઘણીવાર આવતી હશે એવું લાગે કે ઉપયોગને સૂક્ષ્મ કર. સૂક્ષ્મ ઉપયોગ કરીને તારા સૂક્ષ્મ સ્વભાવનો ઓળખાણ કર અને અનુભવ કર. અનુભવમાં તો ઘણો ઉપયોગ સૂક્ષ્મ છે, પણ ઓળખાણમાં ઉપયોગ સૂક્ષ્મ થાય એ પદ્ધતિ છે. જી સૂક્ષ્મ ઉપયોગ એવો છે કે જેમ કોઈ ચીજનો સ્વભાવ ઓળખવો હોય અથવા કોઈ વચન ઉપરથી એની પાછળનો હેતુને આશય પરખવો હોય ત્યારે ઉપયોગ સૂક્ષ્મ જાય છે કે નહીં. કેમ કે કોઈ પ્રશંસા કરે છે પણ ખરેખર પ્રશંસા કરવાનો હેતુ નથી, વ્યંગ છે એની પાછળ, એટલે મશ્કરી છે. તો શબ્દો એવા છે કે પ્રશંસાત્મક શબ્દો છે, એમ કહે આપ તો મોટા મહારાજા ધીરાજ, શું કહે આપ તો જાણે મોટા મહારાજા. હવે કોઈ ગરીબ માણસ હોય, તદ્દન ગરીબ હોય, એને મહારાજા કહીને બોલાવે એટલે તો સમજે કે અમારા વખાણ નથી કરતા પણ મારી મશ્કરી ચાલે છે. કોઈ પણ વિષયમાં એની પાછળ જવું હોય, ઉપર ઉપરથી સ્થૂળ વિષયને નહીં પકડતા એની પાછળ જવું હોય ત્યારે ઉપયોગને સૂક્ષ્મ કરવો પડે છે. આપણે એ દ્રષ્ટાંત લઈએ છીએ, હજી ગળું બરાબર નથી એટલે ધીમેથી ખાંસી ચડવાની. તો એક પાણી જેવું પ્રવાહી હોય કાચની શીશીમાં, શું છે ઓળખવા માટે એનો સ્વભાવ ઓળખવો પડે, પછી વાસથી ઓળખે, ક્યાંક શેના તેજાબ હોય તો શેના ઉપર કપડા ઉપર કાગળ ઉપર નાખીને તપાસે, એમ અનેક રીતે જ્યારે એની તપાસ કરીને પદાર્થ શું છે એમ નક્કી કરવું હોય ત્યારે ઉપયોગને સૂક્ષ્મ કરવો પડે છે. આ તો સ્થૂળ પદાર્થમાં પણ સૂક્ષ્મ સ્થૂળ સૂક્ષ્મ ઉપયોગના ભેદ છે. કોઈ એમ કહે કે આ જીવે અનાદિથી પરિભ્રમણ કર્યું, એનું મૂળ કારણ વર્તમાનમાં અવસ્થામાં શું ભજી રહ્યું છે, શું થઈ રહ્યું છે, આટલા વચન ઉપરથી એના ગંભીર આશયને ગ્રહણ કરવો, આટલું વચન હોય કોઈ જ્ઞાની. આ શ્રીમદજીમાં આ વિશે બતાવ્યું છે 2324 વર્ષમાં કે આ જીવને પરિભ્રમણનું કારણ શું છે, એવું શું કારણ વર્તમાનમાં વર્તી રહ્યું છે કે જે પરિભ્રમણનું કારણ છે, જન્મ મરણનું કારણ છે, એની અંતર ગવેષણા કરવી જોઈએ. શબ્દો તો સાદા છે, સાદા છે, સાદા શબ્દો હોવા છતાં એનો આશય શું છે એ વિચારવા જવું હોય તો ઉપયોગને સૂક્ષ્મ કરવો પડે. જ્યારે આત્માનો જે સ્વભાવ, પ્રત્યક્ષ સ્વભાવ, નિર્વિકલ્પ સ્વભાવ કે જે જ્ઞાન અંશમાં પ્રગટ છે, વેદક સ્વભાવ, નિર્વિકલ્પ સ્વસંવેદન, જ્ઞાનનું પ્રત્યક્ષપણું, જ્ઞાનમાં રહેલું રાગ રહિતપણું એટલે વિતરાગપણું, વિતરાગ સ્વભાવ છે ને આત્માનો, તો જ્ઞાન રાગ રહિત છે એવું જ્ઞાનમાં રહેલું વિતરાગપણું એ વગેરે એના સ્વભાવથી એને નક્કી કરવા માટે અહીંયા ગુરુદેવ એમ કહે છે. જુઓ ચોથી નીતિમાં છે કે જ્ઞાનના પ્રગટ અંશને અંદરમાં વાળે એટલે આખું સળંગ થઈ જાય. શું? જ્ઞાનના પ્રગટ અંશને ઓળખવા માટે અંદર વાળે, વિચારમાં બહિર્મુખ, પરિણામમાં જે સ્થૂળ ઉપયોગ છે એના બદલે જ્ઞાન, જ્ઞાનમાં જ્ઞાન વેદન છે એમ જ્યાં જ્ઞાનને વાળે અંદર અને સ્વભાવનું ગ્રહણ થાય અથવા અરૂપી અસ્તિત્વનું ગ્રહણ થાય, વેદનથી પોતાની હસ્તી પાસે કે જ્ઞાનમય પણ એ મારું અસ્તિત્વ છે, મારું અસ્તિત્વ રાગમય પણ એ નથી પણ જ્ઞાનમય પણ એ મારું અસ્તિત્વ છે એમ અંદરમાં પાસે ઓળખાય એ જ્ઞાન સિવાય બીજી કોઈ રીતે એમાં એ જ્ઞાનનો ખુલ્લો અંશ છે, એનાથી કામ લેવાય છે, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. અનુભવ પ્રકાશમાં દીપચંદજી એ વાત લીધી છે કે આ જ્ઞાન રૂપી વાનગીને ઓળખી ઓળખીને અને સંતો અજર અમર થયા, આવા શબ્દો વાપર્યા છે. એમની શૈલી મૌલિક છે કે આ જ્ઞાન વાનગીને ઓળખી ઓળખીને સંતો અજર અમર થયા. વાનગી એટલે સેમ્પલ છે, કેમ કે જ્ઞાનનો પર્યાય છે એ કાંઈ પરિપૂર્ણ જ્ઞાન નથી. છદ્મસ્થ અવસ્થામાં એમાં પણ મિથ્યાત્વ અવસ્થામાં જે આ જ્ઞાનનો ઉઘાડ છે એ તો એક વાનગી જેટલો છે. વાનગી તો તમારે શબ્દ વપરાય છે હિન્દીમાં, થોડી વાનગી લાવજો સેમ્પલ નમૂનો. એમાંથી આખા પદાર્થને ઓળખીને સંતો અજર અમર થઈ ગયા. જોયું કે આ શાશ્વત તત્વ છે, જ્ઞાનમય તત્વ છે, શાશ્વત તત્વ છે, અને એમાં કોઈ રાગાદી મલિનતા નથી, શરીરાદિ કોઈ જળ રજકણનું સ્પર્શના પણ નથી, રાગની પણ સ્પર્શના નથી. સંયોગથી બાજુમાં સંયોગ રૂપે હોતો પણ તત્વ દ્રષ્ટિએ તો તત્વ ભિન્ન છે, સર્વથા ભિન્ન છે, એવી એની ઓળખાણ બરાબર થઈ શકે છે. કારણ કે જ્ઞાન તે પ્રગટ અંશ છે અને આનંદનો અંશ કાંઈ પ્રગટ નથી, એટલે આનંદ પણ વિશિષ્ટ ગુણ છે. એમ કે અસ્તિત્વ વસ્તુત્વ આદિ ભલે સામાન્ય ગુણ હોય અને અતિવ્યાપ્તિને કારણે ભિન્ન આત્માનું ઓળખવું ન થાય એમાં, પણ બીજા પાંચ અજીવ દ્રવ્યોમાં આનંદ નામનો ગુણ નથી તો આત્માને આનંદથી કેમ નથી ઓળખાવતા? કે આનંદ પ્રગટ નથી, પ્રગટ આનંદ નથી, એના ઉપરથી કેવી રીતે ઓળખશે? જેટલી કોઈ સુખ દુઃખની દશા છે એ પણ આકુલતામય છે. કોઈ આત્માના આનંદની વ્યક્ત દશા તો છે નહીં, એટલે આનંદથી આત્માને ઓળખાવી શકાતો નથી. તેથી જ્ઞાનના પ્રગટ અંશ દ્વારા આત્માને ઓળખાયો છે. આ એક જ સાધન છે, બીજું કોઈ સાધન નથી. ઓળખવા માટે સદાકાળ ઉપલબ્ધ અને સ્વભાવ અંશ દ્વારા વ્યક્ત એવું આ એક જ્ઞાન જ સાધન છે, અને બીજું કોઈ સાધન નથી. મળી ઓળખનાર પણ જ્ઞાન છે, જેના દ્વારા ઓળખાય છે. શેનાથી ઓળખશે? કે જ્ઞાન દ્વારા ઓળખશે. કયા સાધનથી ઓળખશે? કે જ્ઞાન સાધનથી ઓળખશે. અને શેને ઓળખશે, કોને ઓળખશે? કે જ્ઞાનમય તત્વને ઓળખશે. જ્ઞાનથી જ્ઞાનને ઓળખવાનું છે, એટલે એમાં કોઈ પરાધીનતા નથી. જ્ઞાન પોતે પોતાને ઓળખે છે, એવી જે અંતરંગ પ્રક્રિયા ઓળખવાની, તેનાથી આત્મા ઓળખાય છે. એમ કે જેટલો કોઈ શાસ્ત્ર વિસ્તાર છે, મિથ્યાદ્રષ્ટિ જીવને પ્રથમમાં પ્રથમ ઓળખવા માટે એ બધો વિસ્તાર છે. ભેદ પ્રભેદ જેટલા ચાલ્યા, ભેદથી કહેવાયું, અભેદ વિવિક્ષાથી પણ કહેવાયું, જેટલા કોઈ પ્રકારે કહેવાયું, એમાં એક આત્માના મૂળ સ્વરૂપને, શુદ્ધ સ્વરૂપને ઓળખવા માટે કહેવાય, એટલો જ હેતુ છે. બરાબર. લક્ષ થવાને તેનો લક્ષ કહેતો ઓળખવું. જ્યારથી ઓળખાય છે ત્યારથી લક્ષ બંધાઈ જાય છે, એટલે કે ત્યાંથી આત્મા ખસી શકતો નથી. લક્ષ ખસતું નથી એમ ન કહ્યું શ્રીમદજીએ, પણ પોતાનું જે અસ્તિત્વ છે, જ્ઞાનમય અસ્તિત્વ છે, શુદ્ધ જ્ઞાનમય અસ્તિત્વ છે, ત્યાંથી લક્ષ ખસતું નથી એમ કહેવાને બદલે આત્મા ત્યાંથી ખસી શકતો નથી એને જ આત્મા કહી દીધો. કેમ કે એ એનું સર્વસ્વ પણ જુએ છે, એટલે આત્મા ત્યાંથી ખસતો નથી, નજરાય છે એમ કહ્યું. આવું મહાન અસ્તિત્વ છે ચૈતન્ય સત્તાનું, આવું મહાન અસ્તિત્વ છે અને તે પણ એ પોતા સ્વરૂપે છે ને પોતા રૂપે છે, એ બહુ મોટી વાત છે. એટલે પછી ત્યાંથી આત્મા ખસતો નથી. તેથી જ્ઞાનના પ્રગટ અંશ દ્વારા આત્માને ઓળખાયો છે. જ્ઞાનના પ્રગટ અંશને આ પ્રયોગની વાત લીધી છે કે જ્ઞાનના પ્રગટ અંશને અંદરમાં વાળે, એટલે કે જ્ઞાન જ્ઞાનને તપાસે, જ્ઞાન જ્ઞાન વેદનને અવલોકે, એને અંદરમાં વાળ્યો કહેવાય. અંદરમાં વાળવું એટલે શું, આ વિશે થોડો વિચારવાનો. અંદરમાં વાળવું, અંદરમાં વાળવું એ શું ચીજ છે? કહે છે કે જે જ્ઞાન છે એને અન્ય જ્ઞેયો સાથે જોડતા એ જ્ઞાન બહારમાં વળે છે એમ કહેવાય છે. બરાબર, આ એની પ્રતિપક્ષ દિશા. બરાબર, અંદરમાં વાળું અને બહારમાં વાળું બે દિશાનું પ્રતિપક્ષ પણ છે ને. તો બહારમાં વાળવું શું છે એ સમજીએ કે જેટલા અન્ય જ્ઞેયો સાથે જ્ઞાનનો સંપર્ક છે, જ્ઞાનનો આશ્રય થાય છે, જ્ઞાન અન્ય જ્ઞેયને અવલંબતા જાણે છે, અન્ય જ્ઞેયનો આશ્રય કરીને જાણે છે, ત્યારે તે જ્ઞાન બહારમાં વળેલું છે એમ કહેવાય. આ વળવું વળવાનું પડખું શું છે? એ જ જ્ઞાન જ્ઞાન સ્વભાવના લક્ષે જ્ઞાનને ગ્રહે, જ્ઞાનનો આશ્રય કરે, જ્ઞાન પોતાનો જ સ્વયંનો આશ્રય કરે.
બરોબર,
પોતાના જ્ઞાનમાં સ્વભાવનું લક્ષ રહેતા જ્ઞાન જ્ઞાનને વેદે છે એ ગ્રહણ થાય. જ્ઞાન વેદન, જ્ઞાનમાં જ્ઞાન વેદન ચાલુ છે, એ જ્ઞાન વેદનનો સ્વભાવના લક્ષે ગ્રહણ થાય, આશ્રય થવો થાય, અવલંબવું થાય, ત્યારે જ્ઞાન અંદરમાં વળે છે એમ કહેવાય. કેમ કે ત્યાં બહારની કોઈ દિશા ન રહી, જ્ઞાનને પોતાને પોતાનું જ જોડાણ રહ્યું, લક્ષ સ્વભાવનો અને વેદન વર્તમાન અવસ્થાનો. સ્વભાવનું વેદન નહીં અને અવસ્થાનું લક્ષ નહીં, એ વિષય તો બેનશ્રી બહુ ચર્ચો છે વેદન અને લક્ષનો. ગુરુદેવના વ્યાખ્યાનોમાં એ પહેલા તો એ વિષય લાક્ષણિક પદ્ધતિ એક જુદી જુદી જગ્યાએ આવ્યો છે, અને આવ્યો હોય એમાં કઈ પ્રશ્ન નથી, પણ વિષયને પકડીને ચોખ્ખું કર્યું હોય તો આ વચનામૃત માંથી એમને એ વિષય એજન્ડા ઉપર લીધો કે સ્વભાવ છે એમાં અવેદકપણું છે, અવ્યક્ત છે ને, શક્તિરૂપ છે, અવેદક સ્વભાવ આવે છે સોગાનીજીના પત્રમાં, ત્રિકાળી અવેદક સ્વભાવ. કેમ કે વેદું એ તો અવસ્થાનો ધર્મ છે, શક્તિનો એ કોઈ ધર્મ નથી, એ અવસ્થાનો ધર્મ છે. એટલે સ્વભાવમાં વેદન નથી, છતાં એ લક્ષ સ્વભાવનું. કેમ કે પરિપૂર્ણ પૂરેપૂરું સામર્થ્ય એમાં ભર્યું છે, અને વેદન છે એ વર્તમાન અવસ્થાનું છે કે જેના ઉપર લક્ષ કરવાનું નથી. ભલે વેદ સામાન્ય રીતે શું છે, અનાદિથી પર્યાય બુદ્ધિને લીધે જીવને અવસ્થાનું લક્ષ છે અને અવસ્થાનું વેદન છે, વેદન પણ અવસ્થાનું અને લક્ષ પણ અવસ્થાનું. એ અવસ્થાનું લક્ષ હોવાથી એને જ્ઞાન વેદન રહેવાને બદલે જ્ઞાનમાં જે જ્ઞેયો પ્રતિબિંબિત થાય છે એના વેદનનો અધ્યાસ થાય છે. વેદન નથી થતું, વેદનનો અધ્યાસ થાય છે કે મને તીખું વેદાય છે, મને ગળ્યું વેદાય છે, મને ઠંડું વેદાય છે, ગરમ વેદાય છે. પણ ખરેખર તો જ્ઞાન થાય છે, જ્ઞાનમાં જ્ઞાન થાય છે, જ્ઞાનમાં અન્ય ભાવનું અન્ય વેદનનું સ્પર્શું માત્ર નથી, પ્રવેશ તો હોય જ છે એનો, એ તો બની શકતો નથી. એટલે એ જે જ્ઞાન છે એને જ્યારે અંતરમાં વાળે છે ત્યારે ઓળખાણ થાય છે, અથવા તો જ્ઞાન સન્મુખ થાય છે. અંતરમાં વાળું કોણ? કે સન્મુખ થવું કોણ? સન્મુખ થાય છે જ્ઞાન, જ્ઞાનને સન્મુખ થાય છે ત્યારે એની સૂક્ષ્મતા પણ એમાં ઉત્પન્ન થાય છે, સન્મુખતા પણ એમાં ઉત્પન્ન થાય છે, અંતર્મુખપણું પણ એમાં થાય છે. અને ત્યારે અહીંયા એમ કહે છે કે આખું સળંગ થઈ જાય છે. આ એમને પોતાની ગુઢ ભાષા છે ગુરુદેવની, આખું સળંગ થઈ ગયું. એટલે દ્રવ ગુણ અને પર્યાય બધું સરખું થયું, જેવો દ્રવ ગુણ એવી પર્યાય. ત્યારે પર્યાય શુદ્ધ થાય છે. હવે જ્ઞાનના પ્રગટ અંશને અંદરમાં વાળીને ઓળખે ત્યારે એ જ્ઞાન મતિ જ્ઞાન રહ્યું ને પરોક્ષ રહ્યું ને ફલાણું રહ્યું ને એ ક્યાં જોવાનું રહે છે? કહે છે કે મતિ સ્રોત અને પરોક્ષના પડખાને તો એક બાજુ મુખ, પણ આત્મા, આત્માનો સ્વભાવ એને વિચારવા વાળો સ્થૂળ ઉપયોગ પણ અહીંયા કામમાં આવતો નથી. પરમપદાર્થને ગ્રહણ કરવા વાળો સ્થૂળ ઉપયોગને તો એક બાજુ મૂકો, પણ આત્મ સ્વભાવને ગ્રહવા વાળો સૂક્ષ્મ ઉપયોગ અહીંયા કામમાં આવે છે. ખાલી આત્માને વિચાર કરવા વાળો સ્થૂળ ઉપયોગ પણ અહીંયા કામમાં આવતો નથી, વિચારમાં સ્થૂળ ઉપયોગ છે. મુદ્દો ચાલે છે ને વિચારથી આગળ જવું, એટલે શું કે વિચારથી આગળ જવું એમાં ઉપયોગની સ્થિતિમાં ફેરફારનું એક પડખું આ છે કે ઉપયોગની સ્થૂળતા છૂટીને સૂક્ષ્મતા આવે છે. ગુરુદેવ પ્રવચનમાં ઘણી વાર એ કહેતા કે આ બહુ ઝીણું છે, ઝીણું છે એમ કહેતા, ઝીણું છે એટલે વિષય સૂક્ષ્મ ચાલે છે. આત્માના અનુભવનો સૂક્ષ્મ વિષય ચાલે છે એને સમજવા માટે ઉપયોગને પણ સૂક્ષ્મ કરવો પડે છે. એને સમજવા માટે ઉપયોગને પણ સૂક્ષ્મ કરવો પડે છે. વિચારવા જેવો વિષય ઘણો છે. સ્થૂળ શું, સૂક્ષ્મ શું. સંગ એટલે સદ્રશ. અહીંયા સદ્રશ વેદન નું સામર્થ છે પણ પ્રગટ વેદન નથી. શું છે? સ્વભાવમાં જ્ઞાન હોવાથી અને જ્ઞાનનો વેદકતા ધર્મ હોવાથી શક્તિરૂપે એમાં અનંત વેદન છે પણ તે વ્યક્તિરૂપ નહીં હોવાથી પ્રગટ વેદન નથી. પ્રગટ વેદન તો વ્યક્તિમાં આવે કે શક્તિમાં આવે? દીવાસળીનો ભડકો છે એ કઈ ટોપકામાં દેખાય? દીવાસળીનો કંધક વાળું ટોપકું છે એમાં કઈ ભડકો દેખાય? ભડકો ન દેખાય. એની પ્રગટ અવસ્થા છે કે જેમાં ભડકો દેખાય છે. જેને ઝાળ કહેવાય છે, અગ્નિની ફ્લેમ, એ ઝાળ છે, જ્યોત છે, એની પ્રગટ અવસ્થા છે. એ વ્યક્તરૂપ અગ્નિ છે.
બરોબર.
અને દિવાસળીના ટૂંકામાં અવ્યક્ત શક્તિરૂપ અગ્નિ છે. તો એમાં કેટલી અગ્નિ છે દિવાસળીના ટૂંકામાં? કે આખા જગતના તમામ બળવાયોગ્ય પદાર્થને બાળી નાખે એટલી શક્તિ છે. અનંત પદાર્થો ભલે હોય એટલી અનંત શક્તિ છે એક અગ્નિના ટોપકામાં. શક્તિરૂપ અગ્નિ છે, અગ્નિનું ટોપકું છે શક્તિરૂપ અગ્નિ. તો એને સમજવા માટે ઉપયોગ સૂક્ષ્મ જોઈએ એમ કે છે. કેમ કે અગ્નિ દેખાતી નથી ને અગ્નિનું સ્વરૂપ નક્કી કરવું છે.
બરાબર.
ડોળા પાણીમાં પાણીનું નિર્મળ સ્વચ્છ સ્વરૂપ ઓળખવા માટે ઉપયોગ સૂક્ષ્મ કરવો પડે કે નહીં? પાણી ડોળું કાદવ વાળું હોય ત્યારે પણ સ્વરૂપથી પાણી સ્વચ્છ છે, નિર્મળ છે, એ જ્ઞાનમાં લેવા માટે જ્ઞાનને સૂક્ષ્મ કરવું પડે. એમ જ્ઞાન અંશ દ્વારા જ્ઞાન જ્ઞાનને પકડે ને એમાંથી પ્રગટ જ્ઞાનના અંશમાંથી પણ સ્વભાવને પકડે, પર્યાયને ન પકડે. પ્રગટ પર્યાયમાં પણ પર્યાયને ન પકડે. આવે છે ને રસોઈમાં 56 જાતના મસાલા નાખ્યા પછી પણ મીઠાનું પ્રમાણ નક્કી કરવા માટે ઉપયોગને સૂક્ષ્મ કરવો પડે. આ ઉપયોગની સૂક્ષ્મતાનો બહુ સારો દાખલો છે. બહેનોને તો અભ્યાસ હોય છે ઉપયોગની સૂક્ષ્મતા શું કીધ છે. કે 1000 જાતના મસાલા વાપર્યા હોય, શાક ને ઊંધી ઊંધું બનાવે છે ત્યારે ખૂબ સ્વાદિષ્ટ કરવા વધુમાં વધુ મસાલા નાખે છે કે નહીં? નામ એનો સાંભળ્યા હોય, બાદિયાન ને ફલાણ ભીખું કઈક આવે છે. એમાંથી મીઠાનું પ્રમાણ નક્કી કરવું થાય કે ન થાય? મીઠું ઓગળી ગયું હોય તો થાય, પ્રમાણ એમ વ્યાખ્યા આવે. પાક શાસ્ત્ર માં એની વ્યાખ્યા આવે કે આટલું શાક હોય, 2 કિલો શાક હોય તો એની અંદર 3 રૂપિયા ભાર મીઠું નાખવું. જે કઈ હોય આપણને ખબર નથી. ચાખનારની હાજરીમાં નાખનારે નથી, નાનમાં જુદું પાડે છે, ફરી ગયા પછી જુદું પાડે છે. ઉપયોગ સૂક્ષ્મ કરે છે કે નહીં? ત્યારે સ્વાદ લેવાનો એને કામ ના આવે. એ ઉપયોગથી સ્વાદ ના લઈ શકે કે ટેસ્ટફુલ છે કે નહીં, ખાલી તપાસવું પડે ત્યાં તો. બરાબર. આમ ચાલતા 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 આમ સ્વાદ લેતા લેતા કેમ નક્કી કરે છે છે કે નહીં, એક પદ્ધતિ છે કે નહીં?
ઉત્તમ કરતો તો આવડે.
એકને ગ્રહણ કરે એક વિષયને, એક કાળે બે વિષયને ગ્રહણ કરે. બહુ ઝડપ છે, ઝડપ ઘણી છે, બહુ સ્પીડથી વિષય બદલે છે. એટલે કોઈને એમ લાગે કે એક સાથે હું અનેક વિષયને ગ્રહણ કરું છું. આ શતાવધાની હોય છે, શસ્ત્રાવધાની હોય છે. એમ લાગે એક સાથે 100 વસ્તુમાં ઉપયોગ નાખે છે. એનો ક્રમ એવો છે, એટલી ઝડપથી 100 વસ્તુને
બરોબર
એ સમજે છે કે જાણે એક સાથે 100 ને સમજે છે એમ લાગે. બાકી 100માં 100 ક્રમ પડે છે, હજારમાં
1000
ક્રમ પડે છે.
બરોબર.
અને એટલી બધી ઉપયોગની ચંચળતા જોઈને જ્ઞાનીઓ શતાવધાન કરતા નથી, છોડી દે છે. હિંમતજી 18 વર્ષની ઉંમરે મુંબઈના મેયરની હાજરીમાં મોટી સભામાં શતાવધાન કર્યા. 18 વર્ષની ઉંમરે શતાવધાન કર્યા એટલે લોકો ખુશ ખુશ થઈ ગયા. આ છોકરાને ફોરેન મોકલો, બહુ તેજ છે આનામાં. સમજી ગયા એમનો પહેલેથી વિચાર ના 15 વર્ષની ઉંમરથી આત્મજ્ઞાન બાજુની મળી હતી.
બરાબર.
અને આત્મજ્ઞાન કરવાનું હજી એમને બાકી હતું, છોડી દીધું. શતાવધાનના પ્રયોગ છોડી દીધા. ત્યારે એકનું કહ્યું કે મારી શક્તિ જોતા મને એમ લાગે છે કે સહસ્ત્રાવધાન કરવા હોય તો મારા માટે સહેલી વાત છે, 10 ગણી શક્તિ એનાથી. પણ એ વિષય એમણે છોડી દીધો. જ્યોતિષનો વિષય છોડી દીધો. જ્યોતિષ શાસ્ત્ર ભણ્યા વિના જ્યોતિષના વિષયનો ખ્યાલ હતો એ વિષય એમણે છોડી દીધો. કેમ કે એમાં સંયોગ વિયોગના સુખ દુઃખનો પ્રકાર વિશેષે કરીને જ્યોતિષનો વિષય છે કે આવો સંયોગ થશે ને આવો વિયોગ થશે, એવું બધું બતાવવું હોય ભૂતકાળનું ને ભવિષ્યકાળનું, એટલે અનુપસ્થિત કાળનું. કે છે કે એ આત્માના સુખનો વિષય નહીં હોવાથી, કલ્પિત સુખનો એ વિષય હોવાથી એ જ્ઞાન કલ્પિત છે એમ કહી દીધું. જ્ઞાન છે એ
કલ્પિત,
કોઈ પૂછવા આવે તો કે કલ્પિત જ્ઞાન છે એ વાત મારી પાસે કરશો
નહીં.
એટલે સળંગ થઈ જાય એમાં શું છે કે લક્ષ સ્વભાવનું, કે જેમાં વેદકતાનું સામર્થ્ય હોય અને વેદન જ્ઞાનનું, વેદક સ્વભાવના આશરે જ્ઞાનને જ્ઞાન વેદન થાય એટલે એક રસ થઈ ગયું પરિણ. મને એમ કે છે સળંગ થઈ ગયું એટલે
એક રસ થઈ ગયું,
એક રસ થઈ ગયો. અથવા આત્મામાં આત્મભાવ થયો, બહુ સાદી ભાષા એ કહીએ તો આત્મામાં આત્મભાવ થયો. જેમ કોઈ સ્ત્રી પાગલ થઈ જાય, કોઈ સ્ત્રી પાગલ થઈ જાય તો એના પુત્રાદીને પણ એ મારી નાખે એવી દહેશત લાગે. અને પાગલપણમાં એવી ચેષ્ટા જોવે, નાનું બાળક છે ક્યારેક ગળું દબાવી દે તો એને એની માતા પાસે બાળકને ન રાખવા દે. કુટુંબના સભ્યો શું કરે? હવે એ સ્ત્રીનું પાગલ પણ છૂટી જાય, નોર્મલ પોઝિશનમાં એને જોવે ત્યારે એના બાળકને જોઈને એનું જે એને હેત ઉભરાય એ લોકો સમજી શકે. ત્યારે એને એનામાં મારા પણ દેખાણું છે. શું દેખાણું છે? આ મારું બાળક છે. એક માતૃત્વની લાગણીથી જે મારો બાળક દેખાણો, એમાં એને આત્મભાવ કેટલો છે. અહીંયા કહે છે કે પોતાના આત્માનો નાશ કરતો હતો. શું કરતો હતો? ભાવ મરણ, પાગલપણમાં પોતાના જ આત્માનો નાશ કરે છે. એ જ્યારે આત્માને જોવે છે ત્યારે આત્માને જીવાડે છે, આત્માને બચાવે છે. આ પેલી અહીં સાંઈથી શરૂ થાય છે, સ્વ અહિંસાથી. સ્વ હિંસા મટે છે, અહીંથી અહિંસા શરૂ થાય છે. મારો આત્મા, મારું જીવન આ રીતે છે. નિર્દોષ પવિત્ર જ્ઞાનમય જીવન છે એ ત્યારથી એનું શરૂ થાય છે. એ શરૂ થયું કેમ? કે આત્મામાં આત્મભાવ થયો. હા, મારો આત્મા. શ્રીમદજીએ લખ્યું છે કે અનંત જન્મ મરણ કરી ચૂકેલા એવા આ આત્માની કરુણા કોઈ અધિકારી જીવને ઉત્પન્ન થાય છે. આવો શબ્દ લીધો છે. કોઈ અધિકારી જીવને એટલે પાત્ર જીવને ઉત્પન્ન થાય છે કે અરે રે, આ આત્માએ અનંત અનંત દુઃખ ભોગવ્યા. અજ્ઞાને કરીને અનંત અનંત દુઃખ ભોગવા, અનંત જન્મ મરણ કર્યા. ક્યાંનો ક્યાં રખડ્યો, ક્યાંનો ક્યાં આથડ્યો. દુઃખી 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 ક્યાં એને સુખનો કણ મળ્યો નથી. જેમ ઘણા દિવસનો ભૂખ્યો માણસ હોય એને મિષ્ટ ભોજન આપે, ખાનારને સુખ ન થાય અને જોનારને સુખ થાય છે. બિચારો કેવી રીતે ખાય છે? પાંચ પંદર દી મહિનાનો કોને ખબર છે કેટલા દિનો ભીખો હશે. ખાય છે કેવી રીતે? તો જો એમ જોનારને સુખ થાય, ખાનારને કેટલું થતું? એમ અનંતકાળથી દુઃખી થયેલા આત્માને પોતાને સુખ થાય છે ત્યારે જ્ઞાનીઓને પણ થોડો પ્રમોદ આવે છે. એ જોનાર છે એનું સુખ. વાહ, આ આત્મા હવે પોતાના સ્વરૂપને ઓળખીને પોતામાં ઠર્યો, પોતામાં ઠર્યો અને પોતાના સુખને ભોગવે છે. અનંત અનંત કાળથી દુઃખી હતો, એ અનંત કાળનું દુઃખ એનું મીટ્યું અને સુખની શરૂઆત થઈ. હવે પરિપૂર્ણ સુખની પ્રાપ્તિ એ થશે. પરિપૂર્ણ જ્ઞાન ને પરિપૂર્ણ સુખ વાળા જીનેન્દ્ર એમ જોવે છે કે આ આત્મા હવે કેવળ જ્ઞાનમાં જોવે છે ને, હવે પરિપૂર્ણ સુખની પ્રાપ્તિ થશે. પરનું જ્ઞાન થાય છે, પરના સર્વગુણોનું સ્વાદ આદિનું જ્ઞાન થાય છે. કોઈનું વેદન કરી શકાતું નથી. જ્ઞાન થવું જુદી વાત છે, વેદવું જુદી વાત છે. એમ છે વેદક, વેદકતાનું સામર્થ્ય હોવાથી એ સ્વભાવને વેદક સ્વભાવ પણ કહી શકાય છે, અને પ્રગટ વેદન નહીં હોવાથી તેને ને તેને તે અપેક્ષાએ અવેદક સ્વભાવ પણ કહી શકાય છે. આમ છે પ્રશ્ન શું છે? અવેદક નો મૂળ પ્રશ્ન શું? અવસ્થામાં વેદન થાય છે. જ્ઞાન સ્વભાવ છે એ તો શક્તિરૂપ છે, એમાં પ્રગટ વેદન ક્યાંથી હોય? વેદન કરનારો તે વેદક. જે ભાવ વેદન કરનારો છે તેને વેદક કહીએ. તો આત્માનો જે પર્યાય ભાવ છે તે વેદન કરનારો છે, તેથી પર્યાય વેદક છે. દ્રવ્ય પણ દ્રવ્ય વેદક છે ને વેદ્ય છે, પર્યાય પણ વેદક છે ને વેદ્ય છે. પણ એ બધા બોલ અપેક્ષા કઈ કઈ અપેક્ષા એ છે જોવાની. જેમ કે અવસ્થામાં વ્યાપનું છે તેથી તે કોણ વેદાય છે કે અવસ્થા વેદાય છે. તો વેદવા યોગ્ય વેદાય છે તેથી અવસ્થા વેદ્ય છે. કોણ વેદે છે કે અવસ્થા વેદે છે, વેદન કરનાર અવસ્થા હોવાથી તેને વેદક કહીએ. વેદક પણ તે છે ને વેદ્ય પણ તે છે. એવી જ રીતે આખા આત્માથી કથન શૈલી લઈએ તો આત્મા વેદક છે, અવસ્થા એને વેદ્ય છે, એમ આત્માને વેદક કહી શકાય છે. તે જ આત્મ સ્વભાવ, ત્રિકાળી સ્વભાવ, શક્તિરૂપ સામર્થ, એમાં પ્રગટ વેદન કરવાનું નહીં થઈ શકતું હોવાથી તેને અવેદક પણ છે. વેદકતા એ જે બનાસી દાસે ગાયન છે, વેદકતા એટલે જ્ઞાન વેદન જે પ્રગટ અવસ્થામાં થાય છે એવો અવસ્થા ધર્મ છે. મૂળ મુદ્રમાં શક્તિરૂપ છે, અવસ્થામાં પ્રગટ રૂપ છે, વ્યક્તિરૂપ છે. દ્રવ્યમાં શક્તિરૂપ છે અને અવસ્થામાં વ્યક્તિરૂપ છે, એમ છે. એટલે છે અપેક્ષા એને વેદક કહો, પ્રગટ વેદન કરતો નહીં હોવાથી એને અવેદક કહો. આવી અસ્થિ નાસ્તિની પરસ્પર વિરુદ્ધ શૈલી જૈન દર્શનમાં છે કે તેને ને તેને વેદક કહો, તેને ને તેને અવેદક કહો, અને બે બરાબર લાગવું પડે. પર્યાય તો સિદ્ધ અવસ્થામાં સિદ્ધ અવસ્થા છે. પર્યાયનું અસ્તિત્વ વેદન રૂપે છે, નહીં વેદન છે સિદ્ધ અવસ્થામાં. પરમાનંદનું વેદન છે, કેવળ જ્ઞાનનું વેદન છે સિદ્ધ અવસ્થામાં. એ અવસ્થાને બિરાજમાન છે સિદ્ધ, સિદ્ધ દ્રવ્ય છે, સિદ્ધાત્મા છે, એ અવસ્થા એ બિરાજમાન છે. પોતાના પરમાનંદને વેદે છે, અનંત જ્ઞાનને વેદે છે, અનંત સુખને વેદે છે. ભેદથી કહીએ તો પર્યાય દ્રવ્યને વેદે છે, અભેદથી કહીએ તો આત્મા આત્માને વેદે છે. એ તો કથન દીક્ષા છે. દ્રવ્યની મુખ્યતાથી કહીએ તો એ અભેદ વિવિક્ષા લાગુ પડે. પર્યાયની મુખ્યતાથી કહીએ તો પર્યાયનો એક અંશ ને ભેદ હોવાથી પદાર્થનો એને અભેદ વિવિક્ષા કહીએ, ભેદ વિવિક્ષા કહીએ એને. એમ કથનની પદ્ધતિના વિવિક્ષા ભેદે અનેક ભેદો છે, અસંખ્ય ભેદો છે. વસ્તુ જે છે તે છે, વસ્તુ જે છે. એક ગુરુદેવ નિંદી પીપરનો દ્રષ્ટાંત આપતા, નિંદી પીપરમાં સામર્થ અપેક્ષા એ પૂરેપૂરી તીખાશ છે, પૂરી ગરમી છે. શરદી થાય ને, વાયુને શરદી થાય ત્યારે લીંડી પીપર એને ખવડાવે છે. હવે જ્યારે સાદી લીંડી પીપર હોય ત્યારે એમાં એટલી તીખાશ નથી પ્રગટ. પછી એને લઢે છે 64 પર સુધી, ત્યારે એમાંથી એની તીખાશ વ્યક્ત થાય છે. એટલે એની શક્તિ એની અવસ્થામાં વ્યક્ત થાય છે.
બરોબર.
એ પૂછતા કે આ લીંડી પીપરની શક્તિ આવી ક્યાંથી? ખરલમાંથી આવી? ખરલ નિમિત્ત છે ઘસવામાં, ત્યાં તો કોઈ બીજી ચીજ છે નહીં. એક લીંડી પીપર ને બીજી ખરલ, જો ખરલના પાણામાંથી તીખાશ આવતી હોય તો ત્યાં લીંડી પીપરના દાણા જેટલા ત્યાં કોલસા ને કાંકરા નાખો અને ઘસો, એને નહીં આવે. શક્તિનું વ્યક્તપણું થાય છે એમ કહેવાય છે. એમ આત્મામાં શક્તિ અનંત છે, જ્ઞાનાદિ અનંત સામર્થ્ય છે, એને વ્યક્ત કરવાની જે પ્રક્રિયા અને પ્રયોગ છે એ દ્વારા એને એ શક્તિને વ્યક્ત કરવી જોઈએ.
બરોબર.
તો એ શક્તિમાં વ્યક્ત કરતા અનંત સુખ ભરેલું છે, તે સુખ વ્યક્ત થશે, દુઃખનો નાશ થશે, આ એનું પ્રયોજનની સિદ્ધિ થઈ ગઈ. અને જ્ઞાનાદિ જે ભાવ છે એ પણ વ્યક્ત થશે, રાગાદિ મલિનતા અને દુઃખ છે એનો નાશ થશે. અને એને પ્રગટ કરવા માટે ઉપાય કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, આ એનો ઉપાય છે. પ્રથમ મિથ્યાત્નો નાશ કરીને સમ્યક દર્શન પ્રગટ કરો. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ કરતા વિશેષ વિશેષ આત્મ સ્થિરતા કરીને ચારિત્રની વિશેષતા કરો. સ્વરૂપ સ્થિરતા રૂપ ચારિત્ર, જેમ જેમ સ્વરૂપ સ્થિરતા જામતી જશે તેમ તેમ રાગાદિ વિકલ્પ છૂટતા જશે. એ પ્રમાણે રાગનો અભાવ નાસ્તિથી અસ્થિથી સ્વરૂપના ગુણોનો સદભાવ વિકાસ, બસ આ એનો આત્માના ગુણોનો શક્તિઓનો વિકાસ કરવાનો માર્ગ છે, ઉપાય છે. નિરેન્દ્રદેવોએ અનાદિથી પ્રસિદ્ધ કરેલો છે, એમાં બીજી ગડબડ કરવાની જરૂર શું છે? કે ભલે અમને દર્શન ન હોય, ભલે અમને સમ્યક ન હોય, અમે ચારિત્ર તો પહેલા પાડશું. ગડબડ તો આટલી જ છે કે સમજણ હોય કે ન હોય, સમ્યક દર્શન મિથ્યા દર્શનનો અમે કાંઈ નથી વિચારવા માટે. અમે ચારિત્ર પાડવા માટે અમારામાં ઘણી શક્તિ છે, અમે ચારિત્ર પાડશું. ભાઈ ચારિત્ર શું કહેવાય એની તને ગંધે નથી. ચારિત્ર તો આત્માની શક્તિ છે કે જેનું પરિણમન સ્વરૂપ સ્થિરતા છે. સ્વરૂપ સ્થિરતા એ ચારિત્રનું શુદ્ધ પરિણમન છે. એવી સ્વરૂપ સ્થિરતા હોય અને થાય ત્યારે મલિન રાગાદિ શુભાશુભ પરિણામોનો અભાવ થાય છે. અશુભનો તો અભાવ થાય છે, નીચલી કક્ષાના શુભ પરિણામ પણ એને છૂટતા જાય છે. ગ્રસ્થ દાન આપે શુભ પરિણામથી. મુનિને દાનનો શુભ ભાવ હતો, કેમ કે એને પરિગ્રહનું નિમિત્ત છૂટ્યું છે. કશાનું દાન આપે? પણ પૂજા પ્રક્ષાલ કરે તો બધી એને વિધિ કરવી પડે, સ્નાન આદિને. મુનિ સ્નાન કરે, અસ્નાનતા એનો 28 મૂળગુણમાં ગુણ છે. 28 મૂળગુણ છે ને એમાં અસ્નાનતા એનો ગુણ છે. મુનિને સ્નાન ન હોય, ભગવાનની પ્રક્ષાલ કરવી હોય તો વિવેક હોવો જોઈએ, વસ્ત્ર સ્વચ્છ હોવા જોઈએ, શરીર સ્વચ્છ હોવું જોઈએ, એ વિવેક છે. વ્યવહારનો વિવેક છે. પ્રક્ષાલનો મુનિને વિકલ્પ એનો હોય અને પ્રવૃત્તિ એનો હોય. આમ છે, જો દાન દેતા નથી તો દાન લેવું એ પ્રશ્ન રહેતો નથી, કરવું કરાવવું ને અનુમોદવું એક પ્રશ્ન રહેતો નથી. બધો ફેરફાર છે એ પ્રકારના શુભાશુભ પરિણામ અને મૂળમાંથી નાશ પામતા જાય છે, અભાવ થઈ જાય છે, મંદ થાય છે, એમને દબાવે છે એમને, પણ એનો અભાવ થાય છે. કેમ કે ચારિત્ર પ્રગટ્યું છે, શુદ્ધતા પ્રગટ્યું છે, સ્થિરતા પ્રગટ થઈ ગઈ છે. આત્માને જ્ઞાનના અંશથી ઓળખાવવાનો મૂળ હેતુ તો આ છે. શું કહે છે? જ્ઞાન તે આત્મા એમ કહીને ઓળખાવવાનો આ હેતુ છે કે એને અંતર્મુખ વલણ કરાવવું છે. આ જીવે જ્ઞાન ધ્યાનના અનેક પ્રયોગ કર્યા પણ બહિર્મુખ પણ છોડ્યું નથી. પરિણમનનું એક પાસું છે, જીવના પરિણમનનું એક પડખું છે, કે અંતર્મુખ પરિણમન કરવું, એવો જે મૂળ હેતુ છે એ અહીંથી ઉભો થાય છે એમ ગુરુ કહે છે. જ્ઞાન તે આત્મા એમ કહીને જ્ઞાન દ્વારા અમે જે આત્મા ઓળખાવીએ છીએ, અથવા અનાદિ પરંપરામાં આ વિષય છે જ્ઞાન દ્વારા આત્માને ઓળખવાનો, એનો મૂળ હેતુ શું છે? કે મૂળ હેતુ જીવને અંતર્મુખ કરાવવાનો છે. કેમ અંતર્મુખ જીવ અહીંથી થાય છે? કે જ્ઞાનથી જ્ઞાનને ઓળખે છે. જે જ્ઞાન પોતાને જ ઓળખે, ને મીઠાને ઓળખવા પરખવા માટે એને ત્યાં સુધી ઉપયોગને સૂક્ષ્મ કરીને લઈ જવો પડે સ્વાદના ભેદોમાં, એમ અંદર જ્ઞાનથી જ્ઞાનને ઓળખવા માટે જ્ઞાનને જ્ઞાન જ્ઞાનને ગ્રહે ત્યારે જ્ઞાન અંતર્મુખ થાય, જ્ઞાન જ્ઞાનની સન્મુખ થાય.
બરાબર.
જેમ મીઠાના સ્વાદ સન્મુખ ઉપયોગ થયો ત્યારે મીઠાને પકડ્યું ને, એમ જ્ઞાનનો જે સ્વાદ છે, જ્ઞાનમય સ્વાદ છે, એકનું જ્ઞાન છે, માત્ર જ્ઞાન છે, સ્વભાવ જ્ઞાન છે, એ સ્વભાવ જ્ઞાનને માત્ર જ્ઞાપણાને ઓળખવા માટે ગ્રહવા માટે એને ઉપયોગ સૂક્ષ્મ કરીને જ્ઞાનને ગ્રહવું પડે ત્યારે જ્ઞાન સન્મુખ થાય છે. જ્ઞાનની દિશા બદલાય છે ત્યારથી એને સ્વરૂપ સન્મુખ જ્ઞાન કહેવામાં આવે છે. સમ્યક ન થયું હોય તો એને સમ્યત્વ સન્મુખ અથવા સ્વરૂપ સન્મુખ દિશા કહેવામાં આવે છે. સન્મુખતા ત્યાંથી લાગુ પડે છે, સમ્યક નથી લાગુ પડતું પણ સન્મુખતા ત્યાંથી લાગુ પડે છે, કેમ કે ત્યાંથી દિશા બદલી. દિશા બદલાયા વિના દશા બદલાય નહીં, આ શ્રીમદજી સૂત્રરૂપ કહ્યું. દિશા બદલાય તો દશા બદલાય. દિશા બહિર્મુખ હોય ગમે તેટલી વિધિ વિધાન કરે, જપની તપની જ્ઞાનની ધ્યાનની, જંગલમાં જઈને મૌન રહે, શ્રીમદજી ગયું છે કે નહીં? સાધન વાર અનંત કયો તદવી કછુ હાથ હજુ ન કર્યો. અબ ક્યો ને વિચાર તો હૈ મન સે કછુ ઓર રહા મન સાધન સે. આ બહિર્મુખપણાના સાધનથી કોઈ બીજું જ સાધન છે કેમ વિચારતો નથી? જિજ્ઞાસા ઉભી કરી છે. વાત રહી સો ગુરુ ગમકી, ત્યાં નાખી ગુરુને નાખ્યા પાછા બાજુમાં, મુખ આગળ હૈ કહ બાત કહે. આ તો જ્ઞાન તો જ્ઞાનમાં જ છે, જ્ઞાનનું જે મુખ છે ત્યાં જ જ્ઞાન છે. શું વાત તને કરું, શું કહ બાત કહે, કેવી વાત કરવી, કેવી રીતે વાત કરવી? ચતુરાંગુલ હૈ મન છે, તારી દ્રષ્ટિથી તો ચાર આંગળી નથી. તું શોધે છો આત્માને પણ ચાર આંગળે આઘો. 24 વર્ષની ઉંમરે આ પદ લખ્યું છે આપણે. કહે છે કે આત્માને જ્ઞાનના અંશથી ઓળખાવાનો મૂળ હેતુ તો આ છે કે જ્ઞાન સ્વરૂપ સન્મુખ થાય, જ્ઞાન સ્વસન્મુખ થાય, નિજ સન્મુખ થાય. એ ક્યારે પણ અનંતકાળમાં થયું નથી તે કરાવવાનો આ હેતુ છે. આમ લીધું છે, બહુ ચોખ્ખો વિષય છે. આ હેતુથી આ વાત કરી છે. આ વિષયમાં જ્યાં સુધી તને આ કાર્યની ઓળખવાની સફળતા ન મળે ત્યાં સુધી આ વિષયને છોડ્યા વિના આ જ વિષયમાં ઊંડા ઉતરવું જોઈએ, તો એનો કઈ રસ્તો નીકળે. એક સમસ્યા ન સુલઝાય તો કઈ બીજું કામ કરવા લાગી જાય
નહીં,
હે કે ચાલો તરસ લાગી છે હવે પાણી ક્યાંય મળતું નથી આપણે ખાવા લાગી જાવ, હે દોડવા લાગી જાવ, મરી જાય,
હે
જ્ઞાન ન થતું હોય ને અનુભવ ન થતો હોય તો કાંઈ નહીં, આપણે ઉપવાસ કરવા લાગી જાઓ, આપણે શાસ્ત્ર વાંચવા લાગી જાઓ, આપણે ફલાણું કરવા લાગી
જાઓ,
એમ ન ચાલે. આત્માને પ્રથમમાં પ્રથમ ઓળખ્યા વિના એકાગ્રતા થઈ શકતી નથી. એને ઓળખવાનો પહેલામાં પહેલો પ્રયત્ન કરવો. જે કોઈ પહેલામાં પહેલું કરવાનું છે આ એક જ કરવાનું. અને સર્વ જ્ઞાનીઓનું આ ફરમાન છે, જીનેન્દ્રોની આજ્ઞા કહીએ, જ્ઞાનીઓની આજ્ઞા કહીએ, ગુરુ આજ્ઞા કહીએ, પહેલી વાત આ આજ્ઞાની છે. એને છોડીને ક્રમભંગ વ્યવસ્થા, ક્રમને તોડીને ગમે તેમ ભાંગડે ચાલીને આગળ ન નીકળવું હોય, હલવાઈ જાય વચમાં. ઘણા કે ને માર્ગ, આપણે માર્ગ, આપણે તો ઉભાંગડે હાલીને આગળ નીકળી જઈએ, પણ અંદર વચ્ચે ઝાખરામાં હલવાઈ જઈશ. જે રાજમાર્ગ છે એ માર્ગ ચાલુ, જુદો ચીલો પાડીને જુદો માર્ગ કરવો. મહાવિદ્યમાં બીજો માર્ગ જ નથી. અહીં તો જૈનના નામે ફાટાને બીજા તો પાર વગરના 363 એ રીતે કોઈ આત્મહિત કે કલ્યાણ થતું
નથી. કાન ગુરુદેવ જય સનાતન દિગંબર જય ધર્મ જય.